તારીખ 1/6/1983 શ્રી પરમાગમસાર બોલ નંબર 260 અને 261 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 118
નક્કી તો કરે કે આ મારી વસ્તુ પ્રાપ્ત થાય એમ છે, બાકી વ્રત તપ યાત્રાથી કે પૈસા ખર્ચવાથી વસ્તુ પ્રાપ્ત થાય એમ નથી. રાગની અને શરીરાદીની જળ પદાર્થની ક્રિયાથી સ્વાનુભવ થતો નથી, એટલે સ્વધર્મ થતો નથી, આત્મધર્મ થતો નથી. એમ પહેલા નક્કી કરે તો એનું જોર રાગ અને પરપદાર્થ પ્રત્યે જાય છે એવું ઊંધી દિશાનું જોર મોળું પડે હજી તો ફીકું પડે, નહીતર અનાદિથી ઊંધું જે નક્કી કર્યું છે એ વિપરીત દિશાનું જોર એ જ દિશામાં વિશેષ વિકાસ કરશે. એટલે પહેલાં એ વાત વિચારથી નિર્ણયથી યથાર્થપણે અને દ્રઢપણે નિશ્ચિત થઈ જવી જોઈએ. કાલે આવી ગયું છે, બાકીનો વિષય છે એ ગુરુદેવ શ્રીની પોતાની આગવી શૈલીમાં છે, મૌલિક પદ્ધતિ છે એમની. ગમે તે વિષય ચાલતો હોય તો પણ આત્માને બતાવવાનું જે કાર્ય છે, જેનું વજન અશુદ્ધાત્મા ઉપર છે એ જ જેને મુખ્ય છે, વાણીમાં પણ એ જ વાતની મુખ્યતા સહી વિશેષ વાત આવે છે, એ એનાથી નીકળે છે કે ત્રિકાળ તકતી અસંખ્ય પ્રદેશી શુદ્ધ વસ્તુ સર્વકાળે પ્રત્યક્ષ છે. આત્મવસ્તુ જે ત્રિકાળી છે, હંમેશા સદાય હૈયાતી ધરાવે છે. દેહ પ્રમાણ જેના અસંખ્ય પ્રદેશો છે, વેદ વિવિક્ષાથી કહેવામાં આવે તો અભેદ વિવિક્ષાથી અભેદ એક પ્રદેશી વસ્તુ છે, એટલે જેમાં કોઈ જોડાણ નથી, સળંગ એક જ છે વસ્તુ. રજકણના માપથી માપવામાં આવે તો એક રજકણને એક પ્રદેશ ગણીને એવા અસંખ્ય રજકણોથી માપી શકાય, એટલે એને અસંખ્ય પ્રદેશી વસ્તુ કહેવામાં આવે છે. દરેક આત્મા એ માપે અસંખ્ય પ્રદેશી છે. પછી કીડીનું શરીર હોય, કંઠવાનું શરીર હોય, કે યોજન પ્રમાણ મગરમચ્છ હોય, યોજન પ્રમાણના હોય છે, સ્વયં બ્રહ્મણ સમુદ્રમાં માછલા યોજન પ્રમાણના થાય છે, 100-100 યોજનના મગરમચ્છ હોય છે, અને કેવળી સમુદ્ઘાત કરે ત્યારે ત્રણેય લોકમાં એના પ્રદેશો વ્યાપે છે. 343 ગણ રાજ્યો થાય એનું ક્ષેત્રફળ, છતાં એ અસંખ્ય પ્રદેશ છે અને તે તમામ આત્માઓના સરખા છે. કોઈ ક્ષેત્રથી ઓછો નથી, કોઈ ક્ષેત્રથી વધારે નથી. એ કાંઈ બહારનો આકાર છે, એ સંકોચ વિસ્તાર અવશ્ય પામે છે, સંસાર અવસ્થામાં સંકોચ વિસ્તારને પામે છે. ત્યારે એક ક્ષેત્ર, એક પ્રદેશ બીજા પ્રદેશને અવગાહીને એ સંકોચાય છે. જો સર્વ પ્રદેશો છૂટા રહે, એટલે કોઈ પ્રદેશમાં કોઈ પ્રદેશની અવગાહના ન રહે, તો આત્માનું ક્ષેત્ર કેટલું છે એ જગત પ્રમાણ છે. જેટલું ત્રણ લોકનું જગત છે અને કેવળી સમુદ્ઘાત વખતે જેટલું ક્ષેત્ર પ્રસરીને થાય છે, એટલું પ્રત્યેક આત્માનું ક્ષેત્ર છે. આ સંકોચાયને શરીરમાં એક પ્રદેશમાં બીજા પ્રદેશની અવગાહના આવે એ પ્રકારે સંકોચાયને, રબરની જેમ નહીં, ખેંચો તો લાંબુ થાય, દબાવો તો ટૂંકું થાય, એ પ્રકાર નથી. એમાં એવું અસંખ્ય પ્રદેશી શુદ્ધ વસ્તુ એટલે જેમાં રાગ અને રજકણ કોઈનું મળવાપણું ભળવાપણું શેરભેર નથી, એવી ત્રિકાળ શુદ્ધ વસ્તુ સર્વકાળે પ્રત્યક્ષ છે એમ પહેલા નક્કી કરવું, પહેલા વસ્તુને નક્કી કરવું. વસ્તુનો નિર્ણય થાય ત્યારે અંતર્મુખ રહેલી વસ્તુ અંતર્મુખ થતા અનુભવ ગોચર થાય છે એમ એની રીત પણ સાથે સાથે નક્કી થવી જોઈએ. બીજી કોઈ રીતે એટલે બહારના કોઈ પણ પ્રકારના રાગથી કે કોઈ પણ પ્રકારની જડક્રિયાથી આત્માનું કાર્ય નથી, આત્માને લાભ થાય એવું કોઈ કાર્ય નથી એમ પણ એને નક્કી કરવું. એમાં પ્રથમ વસ્તુનું નક્કી કરવું, એ વસ્તુના નિર્ણયમાં અહીંયા પ્રત્યક્ષનો બોલ લીધો છે. આ વિષય થોડો ઊંડો છે છતાં બહુ મહત્વનો છે. વસ્તુને આવરણ નથી એમ કહે છે. પ્રત્યક્ષ અને પરોક્ષ જે જ્ઞાનની અવસ્થાના ભેદો છે એ અવસ્થાની મર્યાદામાં છે. જ્ઞાનનો જે અવસ્થા ધર્મ છે એમાં પ્રત્યક્ષ અને પરોક્ષ એવા બે ભેદ ઉપજે છે. બીજા કોઈ ગુણમાં તો પ્રત્યક્ષ પરોક્ષની અપેક્ષા લાગુ પડતી નથી, પણ જાણનાર પર્યાય જે જ્ઞાન છે એ પ્રત્યક્ષ જાણે કે પરોક્ષ જાણે એમ બે ભેદે જાણે છે. વસ્તુ છતાં અહીંયા વસ્તુ પ્રત્યક્ષ છે એમ કહે છે. જેમ વસ્તુ શુદ્ધ છે એમ કહ્યું, તો શુદ્ધતા અને અશુદ્ધતા એ પર્યાયના ભેદો છે, એની મર્યાદા પર્યાય સુધીની છે. વસ્તુ શુદ્ધતા અશુદ્ધતાથી નિરપેક્ષ છે, છતાં એને શુદ્ધ એટલા માટે કહેવાય છે કે જે નિરાવરણ શુદ્ધ દશા પ્રત્યે એવા સદ્રશ ભાવે વસ્તુ સ્વભાવ હોવાથી વસ્તુને પણ શુદ્ધ કહેવામાં આવે છે. મૂળ વસ્તુને એમ જ્ઞાન પ્રત્યક્ષ થાય છે ત્યારે જે સ્વભાવ પ્રગટ થયો એવા જ સ્વભાવે મૂળ વસ્તુ હોવાથી વસ્તુ પ્રત્યક્ષ છે એમ કહેવામાં આવે છે. પ્રત્યક્ષ અને પરોક્ષ એ જ્ઞાનની પર્યાયના બે ભેદ છે અને એની મર્યાદા પણ પર્યાયની સીમા, પર્યાય સુધીની છે, પર્યાય પર્યંત છે, એથી આગળ નથી. પર્યાય ધર્મ પર્યાય સુધી જ હોય છે, ગુણ ધર્મ ગુણ સુધી જ હોય છે, દ્રવ્ય ધર્મ દ્રવ્ય સુધી હોય છે, એટલે દ્રવ્યથી મર્યાદિત હોય છે. એમ પોતપોતાના દ્રવ્યગુણ પર્યાયને ધર્મો હોવાથી દ્રવ્ય છે તે કોઈ એક ગુણ સ્વરૂપે નથી, કોઈ એક ગુણ છે તે દ્રવ્ય સ્વરૂપે નથી, આખા દ્રવ્ય પૂરા દ્રવ્ય સ્વરૂપે નથી. એવી જ રીતે પર્યાય જે વ્યક્ત પર્યાય અવસ્થા છે તે ગુણ દ્રવ્ય સ્વરૂપે નથી. શાસ્ત્રમાં એને અતદ ભાવ કહ્યો છે, તે ભાવે નહીં હોવા પણ પર્યાય પર્યાય ભાવે છે અને ગુણ દ્રવ્યના ભાવે નથી. ગુણ ગુણ ભાવે છે અને દ્રવ્ય પર્યાયના ભાવે નથી. દ્રવ્ય દ્રવ્ય ભાવે છે અને ગુણ પર્યાયના ભાવે નથી. એ રીતે જોઈએ તો જ્ઞાનની પર્યાયમાં પ્રત્યક્ષ અને પરોક્ષના ભેદ છે. આદ્ય પરોક્ષમ પ્રત્યક્ષમ અન્યત એવું તત્વાર સૂત્રનું સૂત્ર છે, મોક્ષશાસ્ત્ર છે ને ઉમા સ્વામીનું, એમાં એક સૂત્ર છે આદ્ય પરોક્ષમ પ્રત્યક્ષમ અન્યત. આદ્ય દ્વિવચન છે, પહેલા બે છે તે પરોક્ષ છે, એટલે મતિ અને શ્રુત જ્ઞાન પરોક્ષ છે, પાંચ ભેદ છે જ્ઞાનના. મતિ શ્રુત અવધિ મન પર્યને કેવળ, એમાં પહેલા બે મતિ શ્રુત છે તે પરોક્ષ છે અને અન્ય એટલે બાકીના છે તે પ્રત્યક્ષ છે. જ્ઞાનની પર્યાયને લાગુ પડે છે, શ્રદ્ધાની પર્યાયને નહીં, ચારિત્રની પર્યાયને નહીં, આનંદની પર્યાયને નહીં, અસ્તિત્વની પર્યાયને નહીં, બીજા કોઈ ગુણની પર્યાયને નહીં. એ જાણવામાં જ પ્રત્યક્ષ જાણવું કે પરોક્ષ જાણવું એવો ભેદ લાગુ પડે છે, કેમ કે જ્ઞાન ગુણની પર્યાયનો ધર્મ છે. મનોપર્ય અને અવધિ જ્ઞાન છે તે આંશિક પ્રત્યક્ષ છે અને કેવળ જ્ઞાન છે તે સર્વથા પ્રત્યક્ષ છે. સર્વથા પ્રત્યક્ષ જેવું કેવળ જ્ઞાન છે એવો જ પ્રત્યક્ષ સહજ જ્ઞાન સ્વભાવ હોવાથી સ્વભાવને પણ પ્રત્યક્ષ કહેવામાં આવે છે, એવી અપેક્ષા અહીંયા લાગુ કરવી. અહીંયા જે એમ કહ્યું ને કે ત્રિકાળ ટકતી અસંખ્ય પ્રદેશી શુદ્ધ વસ્તુ સર્વકાળે પ્રત્યક્ષ છે, તો જેવું કેવળ જ્ઞાન પ્રત્યક્ષ છે એવા જ સ્વભાવે હોવાથી ત્રિકાળી શુદ્ધાત્મ તત્વ પણ સહજ પ્રત્યક્ષ છે, ત્રિકાળ પ્રત્યક્ષ છે, પારિણામિક ભાવે પ્રત્યક્ષ છે એમ કહેવામાં આવે છે. નહીતર એ વ્યક્તિનો ધર્મ છે, શક્તિનો ધર્મ નથી. છતાં વ્યક્તિ ક્યાંથી પ્રગટ થઈ કે એવી શક્તિ હતી તેમાંથી પ્રગટ થઈ છે. ગુરુદેવ શ્રી દેવી દ્રષ્ટાંત આપતા કે મનુષ્યપણું હોય ને વજ્રનારાજ સહનન હોય, સંઘયણ કહે છે, સહનન કહે છે, ત્યારે કેવળ જ્ઞાન પ્રગટ થાય. કોઈ જીવને એ બે પ્રકાર ન હોય પૂતગળના અને કેવળ જ્ઞાન પ્રગટ થાય એવું બનતું નથી. અત્યારે આ ક્ષેત્રે જન્મેલાને મનુષ્યપણું છે પણ વજ્રનારાજ સહનન નથી, એટલે કેવળ જ્ઞાન નથી એમ નિમિત્તની સાપેક્ષતાથી કહેવામાં આવે છે. ખરેખર તો પુરુષાર્થ નથી, મૂળમાં ઉપાદાનથી જોઈએ તો જીવનો તથારૂપ પુરુષાર્થ નથી, તેથી કેવળ જ્ઞાન નથી. એ કેવળ જ્ઞાન ક્યાંથી ઉત્પન્ન થાય છે એ બતાવવા માટે એમ કહે છે કે કેવળ જ્ઞાન જે સર્વજ્ઞ શક્તિ છે એમાંથી પ્રગટ થાય છે. હવે સર્વજ્ઞ સર્વને જાણવું એ તો પર્યાયમાં બને છે, પણ એવી જે તાકાત છે, શક્તિરૂપ સત્વ છે, એ સત્વને અહીંયા ગુણ અથવા શક્તિ કહેવામાં આવે છે. અને એને ઓળખાવા માટે પર્યાય પ્રધાનતાથી વ્યક્તિ પ્રધાનતાથી એની ઓળખાણ આપવામાં આવે છે કે આ ગુણ કેવો અથવા એ ગુણનો ખાસ સ્વભાવ સ્પેસિફિક સ્વભાવ કેવો એ બતાવવા માટે એને પર્યાયનું એનું પરિણમન કેવું હોય એના ઉપરથી એ ગુણને બતાવવામાં આવે છે. તો અહીંયા એમ કહે છે કે ત્રિકાળ ટકતી અસંખ્ય પ્રદેશી શુદ્ધ વસ્તુ સર્વકાળે પ્રત્યક્ષ છે એમ પહેલા નક્કી કરવું. વસ્તુનું સ્વરૂપ જ પ્રત્યક્ષ છે, સ્વરૂપ પરોક્ષ હોઈ શકે જ નહીં. જે જ્ઞાન સ્વરૂપને સન્મુખ થાય છે એ જ્ઞાન એમ જાણે છે કે મારું સ્વરૂપ સદાય પ્રત્યક્ષ છે, ક્યારે પરોક્ષપણું મારા સ્વરૂપમાં નથી. જ્ઞાનનું પરોક્ષપણું એ પણ જ્ઞાનનો વિભાવ છે. પરોક્ષપણે પરિણમવાનો જ્ઞાનનો સ્વભાવ નથી, પ્રત્યક્ષપણે પરિણમવાનો જ્ઞાનનો સ્વભાવ છે. અત્યારે મતિશુદ્ધ જ્ઞાન પ્રવર્તે છે એ પરોક્ષ જ્ઞાન છે. પરોક્ષ જ્ઞાન એટલા માટે એને કહેવાય છે કે ઇન્દ્રિયોના માધ્યમથી એ પ્રવર્તે છે. આમ લોકો એમ કહે છે કે મેં નજરે નજર પ્રત્યક્ષ સંદેશ જોયું છે અને કાનો કાન પ્રત્યક્ષ સાંભળ્યું છે, કોઈની કીધેલી વાત નથી એવું બોલવામાં આવે છે. ત્યારે પ્રત્યક્ષ શબ્દનો આપણે વાતચીતમાં પ્રયોગ કરીએ છીએ. શાસ્ત્રમાં એને સંવ્યવહારિક પ્રત્યક્ષ એવો ભેદ કયો છે, એટલે વ્યવહાર પ્રત્યક્ષ એમ કહી દીધું છે. એ તો બોલવામાં વ્યવહારે પ્રત્યક્ષ સાંભળ્યું, પ્રત્યક્ષ જોયું એમ કહેવાય છે, પણ ખરેખર તે પણ ચક્ષુ ઇન્દ્રિય અને કર્ણેન્દ્રિય દ્વારા જ્ઞાન થતું હોવાથી તે જ્ઞાનને પરોક્ષ જ્ઞાન કહેવામાં આવે છે. એ જ્ઞાન પણ પરોક્ષ જ્ઞાન છે, પણ વ્યવહારે એને પ્રત્યક્ષ કહેવામાં આવે છે. હવે ત્યાંથી લેવું કે પ્રત્યક્ષપણું શું ચીજ છે, જરા ઊંડા ઉતરીને આ નિર્ણય કરવા જેવો, નક્કી કરવા જેવો સ્વરૂપના વિષયનો આ વિષય છે કે સ્વરૂપ પ્રત્યક્ષપણું એટલે શું. જે જ્ઞાન પ્રત્યક્ષ પરિણમે છે એમાં જે વિશેષ જ્ઞાન છે, મતિ શું છે, તે તો ઇન્દ્રિય દ્વારા પ્રવર્તે છે. પણ જ્ઞાન સામાન્ય કાંઈ ઇન્દ્રિય દ્વારા પ્રવર્તતું નથી, એ તો એનો જ્ઞાન ગુણ છે. એ ઇન્દ્રિયો હોય કે ન હોય, જ્ઞાન ગુણ પરિણમે જ જાય છે. કયા કાળે જ્ઞાન ગુણ પરિણમતો નથી, અને એ જ્ઞાન ગુણ પરિણમવાને કોઈ પણ ઇન્દ્રિયની જરૂર નથી, જળ રજકણોના ખોખાની જરૂર નથી, એ સ્વયં જ પરિણમે છે. એવું એનું જે સહજ પરિણમનું છે એમાં પ્રત્યક્ષતાનું રૂપ રહેલું છે. એ જ્ઞાન લક્ષણથી આત્મા ઓળખાય છે ને, જ્ઞાન લક્ષણથી આત્મા ઓળખાય છે એમાં જ્ઞાન આંશિક રૂપે પ્રગટ હોવા છતાં અને સ્વભાવ અંશ પ્રગટ હોવા છતાં પરિપૂર્ણ સ્વભાવ જણાય છે. અને કેમ કે જેટલા એના દ્રવ્યના જેટલા રૂપ છે, અનંત ગુણનું રૂપ છે, એવું એનું રૂપ પણ જ્ઞાનમાં આવે છે. એમાં એક પ્રત્યક્ષપણું પણ જ્ઞાનમાં પ્રદર્શિત છે, વ્યક્ત છે, પ્રકાશિત છે. એનાથી આખી વસ્તુ પ્રત્યક્ષ છે એમ જોવામાં આવે છે. જેને વસ્તુ પ્રત્યક્ષ છે એને એ વસ્તુનું જોર ઊભું થવાનું નિમિત્ત છે. આત્માને પરિણામમાં આત્મબળ આવે ક્યાંથી, અથવા આત્મ પરિણામમાં આત્મબળનો આવિર્ભાવ થાય કઈ રીતે, આ એક વિચારણીય વિષય છે. કોઈ એમ કે અમારે પુરુષાર્થ ઘણો કરવો છે પણ થતો નથી, કરીએ શું, અમારે તો આત્માનો પુરુષાર્થ ખૂબ કરવો છે. એવો પુરુષાર્થ કરવો છે કે આત્મામાં લીન રહી જઈએ સદાયને માટે, એવો પુરુષાર્થ કરવો છે. પણ એ ક્ષણ પણ સ્થિર થવાતું નથી. તો કહે છે કે એ સ્થિર થવા માટેનું જે પરિણામ બળ છે, એ પરિણામનું બળ કેવી રીતે ઉત્પન્ન થાય છે, એ બળનો આવિર્ભાવ કેવી રીતે થાય છે, કે જો સહજ પ્રત્યક્ષ છે, પોતાનું જેવું સ્વરૂપ છે એવું પ્રત્યક્ષ જ છે, એમ એની પ્રત્યક્ષતા જો આવી જાય પરિણામમાં જણાઈ જાય, તો પરિણામમાં બળ પ્રગટ થાય છે. એનું એક દ્રષ્ટાંત લઈએ. કે જેમ કોઈ માણસ આશ્ચર્યકારી બનાવનું વર્ણન સાંભળે અને કોઈ માણસ તેને નજરો નજર પ્રત્યક્ષ જોવે, વ્યવહાર પ્રત્યક્ષ છે, બંને તે બનાવ વિશે જાણ્યું, એમાં ફેર ખરો કે નહીં? કે જે અસર પ્રત્યક્ષ જોતા થાય છે તે અસર પરોક્ષ સાંભળતા થતી નથી, બરાબર છે? આ કોઈ માણસ મારામારી થાય છે, એમાં ખૂન થઈ જાય છે, કોઈ લડાઈ જોઈ હોય પ્રત્યક્ષને, ખૂન થયેલું પ્રત્યક્ષ જોયું હોય, એની જે અસર પરિણામ ઉપર રહે છે એ જલ્દી ભૂસાતી નથી, જેટલી સાંભળીને રહે છે. તો એ અસર રહે છે એનો અર્થ શું? કે ત્યાં પરિણામ એકદમ લાગેલું રહે છે, જે મગ્ન થવું છે, પરિણામનું જે મગ્ન થવું છે એમાં પ્રત્યક્ષતા કારણભૂત છે, છે કે નહીં? તો નાનપણમાં એવું જોયું હતું, રાણપુરમાં એક સામે કાંઠે મહાદેવનું મંદિર હતું, સાધુ બાવા રહેતા હતા, એની બાઈને તો મારી નાખે, ખૂન થયું, ખૂન થયું, તો બધા છોકરા જોવા જાય, એમ જોયું એ જોયું, પણ પછી રાત્રે ખસે નહીં, વાળ નીખાઈ ગયા હોય ને, લોહી નીકળી ગયા હોય, મળદું મોઢું વિકૃત થઈ ગયું હોય, દાંત બહાર નીકળી ગયા હોય, એકદમ બિયામણું રૂપ થઈ જાય ને, એ પ્રત્યક્ષ જોયું હોય. અને અત્યારે વર્ણન કોઈ કરે કેટલો ફેર પડે, એ એ પરિણામ ત્યાંથી ન ખસે એવી પરિસ્થિતિ થઈ જાય છે. એવું અહીંયા છે કે અદ્ભુતથી અદ્ભુત આશ્ચર્યકારી મહા મહિમાવંત સિદ્ધપદ છે પોતે, એ પ્રત્યક્ષ છે એમ જ્યાં જ્ઞાનમાં આવે છે, પરિણામ ત્યાંથી ખસી શકે નહીં, આ પરિસ્થિતિ ઊભી થાય. ખેંચી ખેંચીને કૃત્રિમ રીતે પરિણામને આત્મામાં સ્થિર કરવાનો આ વિષય નથી. પરાણે પરાણે કોઈ એમ કહે કે સ્થિર યોગમાં રહેવું છે મારે, તો એ કોઈ ખેંચીને પરિણામને ખેંચીને આત્મામાં સ્થિર કરી શકાય એ વિષય નથી આ. પણ મૂળ સ્વરૂપ એવું છે આત્માનું કે સિદ્ધ પરમાત્માઓ એક સમય પર્યંત પણ, એક સમય માટે પણ અને એક અનંતમાં અંશે પણ તે સ્વરૂપને છોડીને ઉપયોગ બહારમાં આવતો નથી. એવું સિદ્ધ પરમાત્માનું પરિણમન છે એનું કારણ શું? કે એનું કારણ પ્રત્યક્ષ એવું સ્વરૂપ છે, તે બીજું કોઈ કારણ નથી. જો સ્વરૂપ એવું હોય કે સાદી અનંત પરિપૂર્ણપણે સર્વગુણોના પરિણામ સ્વરૂપમાં નિમગ્ન થઈને જ રહે, એવું મહા આશ્ચર્યકારી અદ્ભુતથી અદ્ભુત મહા મહિમાવંત પરિપૂર્ણ સ્વરૂપ હોય તો એના પ્રથમ દર્શનમાં જ એનું આકર્ષણ કેટલું ઊભું થાય, કે એનું આકર્ષણ એવું ઊભું થાય કે પછી સાદી અનંતકાળ પરિણામ બીજે રહેવા ચાહે નહીં, એ પરિસ્થિતિ ઊભી થાય. એનું કારણ કે વસ્તુ એવી પ્રત્યક્ષ છે. અહીંયા ગુરુદેવ શ્રી કહે છે કે પહેલા એ નક્કી કરવું, આ વિષય પરમાગમોમાં અનેક જગ્યાએ છે. 73મી ગાથા છે સમયસારની, એમાં આત્માનું વર્ણન કર્યું છે કે આવો આત્મા છે, એમાં પણ એ શબ્દ પહેલા વાપર્યો છે. એક છું એમાં એ વાત કીધી છે, એક ના બોલમાં એક, હું એક શુદ્ધ સદારૂપી જ્ઞાન દર્શન મળી કરે એમાં એ વાત કીધી છે કે હું આ આત્મા, ટીકા એ રીતે કરી છે એકની, હું આ આત્મા પ્રત્યક્ષ અખંડ અનંત ચિન્માત્ર જ્યોતિષ, પહેલો શબ્દ એ લીધો છે, એવો આત્મા છું કે પ્રત્યક્ષ અખંડ અનંત ચિન્માત્ર જ્યોતિ અનાદિ અનંત નિત્ય ઉદય રૂપ, પ્રત્યક્ષ નિત્ય ઉદય રૂપ વિજ્ઞાન ઘન સ્વભાવપણાને લીધે એક છું. આટલા વિશેષણમાં એ પ્રત્યક્ષ શબ્દ લીધો છે. જેટલા જેટલા વિશેષણો સહિત એક વિશેષ સ્વરૂપ છું, એક વિશેષ સ્વરૂપ છું, તે પણ પ્રત્યક્ષ જ છું. પ્રત્યક્ષ છું એમ જ્યાં જોવે ત્યાં પરિણામ છે ઉછાળો ખાઈને એના ઉપર જાય છે. બરોબર, પરિણામ સામાન્ય રીતે એને જોતું નથી પણ ઉછળીને જોવે છે, એને છલાંગ મારે છે એના ઉપર. ઓહો, આવું પ્રત્યક્ષ છે એમ કરીને જાય છે. એના વેગને રોકી શકાતો નથી. જેમ બહારમાં શોકના પ્રસંગમાં શોકને રોકી શકાતો નથી, એમ સ્વરૂપ પ્રત્યક્ષતાના ભાષણમાં, સ્વરૂપ પ્રત્યક્ષતાના વેદનમાં સ્થિર યોગને, સ્થિરતાને રોકી શકાતી નથી. પુરુષાર્થના આવેગને ત્યાં રોકી શકાતો નથી. એવો આ પ્રત્યક્ષતાનો મુદ્દો છે, બહુ મહત્વનો મુદ્દો છે. અનેક જગ્યાએ આ વિષય પરમાગમમાં લીધો છે. નિયમસારમાં જરા વિશેષતાથી એ વાત લીધી છે. બાર અગિયાર બાર ગાથા નિયમસારમાં સાથે છે. કેટલીક સાથા સાથે યુગ્મ રીતે લેવામાં આવે છે. વિષય ચાલુ હોય ને,
બરોબર,
અગિયાર બાર ગાથાના વિષયમાં છે. એ અહીં આ ગાથાઓમાં, બંને ગાથાઓમાં જ્ઞાનના ભેદ કયા છે. એ મતિ સ્મૃત અવધિ આદિ સુજ્ઞાનના સમ્યક જ્ઞાન સહિતના પાંચ ભેદ અને કુજ્ઞાન કુમતિ કુસ્મૃતની કુઅવધિના આઠ ભેદ, એ આઠ ભેદ ઉપરાંત પછી નવમા ભેદની વાત કરી છે. એમાં આત્મા સહજ પ્રત્યક્ષ છે, દ્રવ્ય સ્વભાવે પારિણામિક ભાવ પ્રત્યક્ષ છે, ઊંડો ઊંડો કોઈ અંદરમાં ચૈતન્યની ઊંડી ગુફામાં રહેલો નથી પણ પ્રત્યક્ષ છે એમ બહાર કાઢીને મૂકે છે.
બરોબર,
કઈ રીતે ઉપાડ લે છે એ મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાન પરમાર્થથી પરોક્ષ છે અને વ્યવહારથી પ્રત્યક્ષ છે. વળી એ સર્વ જ્ઞાનોમાં કહેલા, ઉપર કહેલા એવા સર્વ જ્ઞાનોમાં સાક્ષાત મોક્ષનું મૂળ જેના આધારે પુરુષાર્થ પ્રગટે છે, એટલે એને મોક્ષનું મૂળ કહેવામાં આવ્યું છે. જેનું અવલંબન લેતા મોક્ષ માર્ગ પ્રગટે છે અને મોક્ષ પ્રગટે છે, તેથી એને મોક્ષનું મૂળ એવું નામ આપવામાં આવ્યું છે. કે ઉપર કહેલા જ્ઞાનોમાં સાક્ષાત મોક્ષનું મૂળ નિજ પરમ તત્વમાં સ્થિત એવું એક સહજ જ્ઞાન છે. જે સહજ છે એમાં પરોક્ષપણાનો સવાલ નથી રહેતો. સહજ જ્ઞાન કહો કે પ્રત્યક્ષ જ્ઞાન કહો, કેવળ જ્ઞાન છે એ પ્રત્યક્ષ છે તો સહજ જ્ઞાન છે એ પરોક્ષ છે? એ પણ પ્રત્યક્ષ છે. એ સહજ જ્ઞાન છે એ મોક્ષનું મૂળ છે એમ કહેવાનું છે. એ સહજ જ્ઞાનને અહીંયા પ્રત્યક્ષ છે, આત્મા પ્રત્યક્ષ છે એમ કહેવામાં આવે છે. સ્વસંવેદન છે એ પ્રત્યક્ષ છે, પણ એવો જ સ્વભાવ ભાવ હોવાથી, સ્વભાવ સ્વસંવેદન સ્વરૂપ જ હોવાથી ત્રણેય કાળે એ સહજ પ્રત્યક્ષ છે. સહજ એટલે અકૃત્રિમપણે, પારિણામિકપણે કાયમ પ્રત્યક્ષ છે, સદાય પ્રત્યક્ષ છે અને સહજ પ્રત્યક્ષ કહેવામાં આવે છે. ભાવ લીધો છે ને, તો પ્રત્યક્ષ પરોક્ષ તો અવસ્થાનો ભેદ છે, પણ જેવી અવસ્થા પ્રત્યક્ષ છે જ્ઞાનની સ્વસંવેદનમાં, સ્વસંવેદન રૂપ જેવી અવસ્થા પ્રત્યક્ષ છે જ્ઞાન, જ્ઞાનને વેદે એ જેટલું પ્રત્યક્ષ છે, પછી એવો જ અંદરમાં વેદક સ્વભાવ સહજ જ્ઞાન પ્રત્યક્ષ હોવાથી આત્મા સદાય ત્રિકાળ પ્રત્યક્ષ વસ્તુ છે એમ પહેલા નક્કી કરવું. પ્રત્યક્ષ છે અને પ્રત્યક્ષ ના નિર્ણયમાં આવ્યો તો એ પ્રત્યક્ષ ન રહ્યો, બસ ખલાસ થઈ ગયો. પુરુષાર્થ ત્યાંથી ઉપડે છે. નિર્ણય થતા જ્ઞાન બળ કેમ આવ્યું કે એમાં આત્મા પ્રત્યક્ષ છે એમ અવલંબન નો વિષય પ્રત્યક્ષ જણાયો, પ્રત્યક્ષ ભાષ્યમાન થયો, એની અવસ્થામાં પરોક્ષપણું રહી શકતું નથી. જે સ્વરૂપે પ્રત્યક્ષ છે એ પરોક્ષપણાનો સહજ નિષેધ કરે છે, જે સ્વરૂપે રાગ રહિત છે તે રાગનો સહજ નિષેધ કરે છે, જે સ્વરૂપે સર્વ કલંકથી રહિત છે તે દોષ માત્રનો નિષેધ કરે છે. બરોબર, આ કેમ અંદરથી નિષેધ આવે છે? જેમ શરીરની પ્રતિકાર શક્તિ રેઝિસ્ટન્સ પાવર કોઈ પણ રોગનો પ્રતિકાર કરે છે, એમ આત્માનું નિર્દોષ સ્વરૂપ સર્વ દોષનો પ્રતિકાર કરે છે. એ એની શક્તિનું સત્વ છે.
બરોબર,
પણ એવું સ્વરૂપ પ્રત્યક્ષ છે એમ પ્રત્યક્ષ પણ જણાતા જાણનાર પર્યાયમાં બળ ઉત્પન્ન થાય છે. બળ ઉત્પન્ન કરવું પડતું નથી, પણ સહજ બળ ઉત્પન્ન થઈ આવે છે એવો આ એક આધારભૂત મુદ્દો છે. સ્વરૂપનો આધારભૂત મુદ્દો છે. અવલંબન નો વિષય લીધો, ત્યાં પછી બીજી રીતે એમ લીધી છે કે આસન્ન ભવ્ય જીવોને આવું સહજ જ્ઞાન પારિણામિક ભાવે રહેલું આવું સહજ જ્ઞાન ઉપાદે છે.
વાહ,
એમ લીધું. આઠે જ્ઞાન ઉપાદે છે એમ ન લીધું, પણ જ્યાં સહજ જ્ઞાન છે ઉપાદે છે એમ લેવામાં એ બીજી આગળ વાત એ લીધી. શું કહ્યું અહીંયા કે ત્રિકાળી તકતી અસંખ્ય પ્રદેશી શુદ્ધ વસ્તુ સર્વકાળે એટલે અત્યારે પણ, એમ સર્વકાળે એટલે અત્યારે પણ પ્રત્યક્ષ છે. આમ અત્યારે જ પ્રત્યક્ષ છે એમ જ્યાં અંદરમાં પોતાના પ્રત્યક્ષ સ્વરૂપને જોવે છે તેની અવસ્થા તદાકાર થઈને પ્રત્યક્ષ થઈ જાય છે એમાં પરોક્ષપણું પછી ઉત્પન્ન થતું
નથી.
જોનાર તદાકાર થાય છે એટલે પ્રત્યક્ષ થઈ જાય છે. પ્રત્યક્ષ થવાનું આ કારણ છે, પરોક્ષપણું મટવાનું આ કારણ છે. એમ પહેલા નક્કી કરવું. વસ્તુનું સ્વરૂપ જ પ્રત્યક્ષ છે. જો કેટલો ટોન આવ્યો છે ગુરુદેવની વાણીમાં, જે ધ્વનિ છે એ બહુ સ્પષ્ટ છે કે આમ નક્કી કરવું. એમ કહેતા કહેતા એમ કહે છે કે વસ્તુનું સ્વરૂપ જ પ્રત્યક્ષ છે ને, પણ વસ્તુનું સ્વરૂપ જ પ્રત્યક્ષ છે, સ્વરૂપ પરોક્ષ હોય શકે જ નહીં. પરોક્ષ પણ વસ્તુમાં હોવાનો કોઈ પ્રશ્ન જ ન હોઈ શકે. જેમ કોઈ એમ કહે કે અમે તો શું કરીએ, અમારામાં તો અમને તો આવરણ બહુ લાગેલા છે, અનંતકાળના
આવરણ લાગેલા છે,
કર્મોના આવરણ છે અમારા આત્મા ઉપર. એટલે અમારો આત્મા એ આવરણથી ઢંકાયેલો દબાયેલો છે એમ કહે છે ને.
બરોબર.
એને એમ કહે છે કે ભાઈ એ આવરણ અને નિરાવરણ એ તો અવસ્થા સુધી એની મર્યાદા છે. આવરણપણું ને નિરાવરણપણું એ તો અવસ્થાની મર્યાદાનો વિષય છે. વસ્તુ તો ત્રિકાળ આવરણ નિરાવરણથી નિરપેક્ષ છે. જો નિરાવરણથી એ નિરપેક્ષ છે તો એને આવરણ, એ વાત તો કલ્પના કરવા જેવી. પણ ખોટી માન્યતાથી મૂળ સ્વરૂપને વિસરી ગયો છે, ભૂલી ગયો છે, ચૂકી ગયો છે. પોતામાં રહેલી શક્તિ હૈયાત હોવા છતાં એને ભૂલી જવું, એનું નામ જ મિથ્યાત છે, ભૂલ. એનું નામ ભૂલ છે, બીજું કાંઈ નથી. મિથ્યાત્વની ભૂલ છે, એથી વિશેષ કાંઈ નથી. સ્વરૂપ કાંઈ નવું પ્રાપ્ત કરવું નથી. કોઈ પણ સ્વરૂપ નવું પ્રાપ્ત કરવું છે એમ તો નથી. એ તો છે, પ્રાપ્ત જ છે. પ્રાપ્ત છે એનું ભાન થાય ને અનુભવમાં આવે ત્યારે એને અનુભવથી પ્રાપ્તિ, પ્રાપ્તની પ્રાપ્તિ એમ કહેવામાં આવે. પણ પ્રાપ્ત છે એની પ્રાપ્તિ કઈ? પ્રાપ્તિ એટલે અનુભૂતિ. પણ તે જે પ્રાપ્ત નથી એને લાવીને પ્રાપ્ત કરવું છે એ પ્રશ્ન છે. અહીંયા એ વિષયને પ્રત્યક્ષતાના બોલથી વાત લીધી છે. બહુ સારો દુનિયા એવો છે. વસ્તુનું સ્વરૂપ એટલે અનંત ગુણાત્મક જે દ્રવ્ય સ્વભાવ છે. વસ્તુનું સ્વરૂપ એટલે વસ્તુનો સ્વભાવ. વસ્તુનું સ્વરૂપ એટલે
સ્વભાવ.
વસ્તુનો જે સ્વભાવ છે એને આવરણ નથી. સ્વભાવને આવરણ હોતું નથી. એમ કહેવાય છે કે આત્મા ત્રિકાળી વસ્તુ નિરાવરણ છે, પારિણામિક ભાવ નિરાવરણ છે. એ તો એટલા માટે નિરાવરણ કહેવાય છે કે મોક્ષ અવસ્થામાં પર્યાયના આવરણ અભાવપણાને પામે છે. એવા જ ભાવે, એવા જ સદ્રશ ભાવે મૂળ વસ્તુ હોવાથી, મૂળ સ્વભાવ હોવાથી વસ્તુને પણ સ્વભાવને પણ નિરાવરણ કહેવામાં આવે છે. પણ ખરેખર ત્યાં આવરણ નિરાવરણની અપેક્ષા લાગુ પડતી નથી. શુદ્ધ શુદ્ધિની અપેક્ષા જેમ લાગુ પડતી નથી, કેમ કે શુદ્ધતા તો અશુદ્ધતાની સાપેક્ષ છે, નિરાવરણ પણ આવરણ સાપેક્ષ છે, પ્રત્યક્ષપણું પણ પરોક્ષપણાની સાપેક્ષ છે. જ્યાં પ્રતિપક્ષ નથી ત્યાં આ પક્ષ છે એમ કહેવું એ પણ વસ્તુને દોષ દેવા જેવું છે. એટલે સમજાવવા માટે ભલે કહેવાય પણ ખરેખર તો વસ્તુ જેવી છે એવી જ છે. એટલે રાજમંદી એ શબ્દ પ્રયોગ કરે છે ટીકામાં. આત્મા વસ્તુ જેવી છે તેવી છે એમ કહીને મૂકી દે છે. કેમ કે એક પ્રકાર કહેતા એનો પ્રતિપક્ષ એને ઉભો થાય છે એવી તો વસ્તુ નથી. એ રીતે અહીંયા પ્રત્યક્ષનો વિષય લીધો છે. વેદન પ્રત્યક્ષ છે, પણ વેદન જેવું પ્રત્યક્ષ છે એવો અંદરમાં આખો સ્વભાવ ભાવ છે. અનંત પ્રત્યક્ષતા જેમાં રહેલી છે એવું આંશિક પ્રત્યક્ષ વેદનમાં આવે છે. કેવળ જ્ઞાન છે, સર્વ પ્રત્યક્ષ છે, સર્વથા પ્રત્યક્ષ છે એવી મૂળ શક્તિ પ્રત્યક્ષ જ્ઞાન શક્તિ અંદરમાં રહેલી
છે,
વિકાર રહેલી છે. એટલે આખી વસ્તુ પ્રત્યક્ષ છે. વસ્તુ પ્રગટ છે અને પ્રત્યક્ષ છે, નિત્ય ઉદિત રૂપ છે. જો કેટલા લક્ષણ, નિત્ય ઉદિત રૂપ છે. ઉદય ને ઉદય તો અસ્તની અપેક્ષા રાખે છે, જે અસ્ત થાય તેનો ઉદય થાય, એ ઉદય નહીં આયા, નિત્ય ઉદય તેમ કહી દીધો. એટલે નિત્ય પ્રગટ કર્યું, અપ્રગટ હોય એ પ્રગટ થાય, પણ નિત્ય પ્રગટ છે, નિત્ય પ્રત્યક્ષ છે એમ. એનો જે ભાવ છે, એ ભાવ જો ભાસે તો પરિણામની જાત બદલવાનો અને દિશા બદલવાનો અવસર છે. જ્યાં સુધી ગુણોના પરિણામની દિશા ન બદલાય ત્યાં સુધી દશા બદલાય નહીં. ગુરુદેવ છે આ વાત તો અવારનવાર સાચી. આત્માના દર્શન, જ્ઞાન, ચારિત્ર, પુરુષાર્થ આદિ બધા ગુણો પરિણમે છે, પણ એની દિશા ઊંધી છે ત્યાં સુધી આત્માને અશાંતિ અને દુઃખનું નુકસાન છે. જો એ દિશા સવળી થાય તો એને શાંતિ અને સુખનો લાભ થાય. આમ લાભ નુકસાનનો ગણતરી દુઃખ અને સુખમાં, શાંતિ અને અશાંતિમાં, અધ્યાત્મમાં તો છે. લોકોમાં રૂપિયાના પાયમાં છે લાભ નુકસાન. રૂપિયા આવે તો લાભ ને જાય તો નુકસાન, અથવા કોઈ પણ ચીજ આવે જાય એનો એનો પછી માપ જ રૂપિયા આનામાં કાઢવામાં આવે છે કે આ ચીજ ગઈ તો કેટલું નુકસાન થયું, કે આટલા રૂપિયાનું નુકસાન છે. એટલે વીમો લોકો રૂપિયામાં ઉતરાવે છે. બરોબર, કેટલો વીમો છે તમારો, કે 5 લાખનો, 7 લાખનો, 10 લાખનો વીમો લીધો છે. પછી એક્સિડન્ટ થયો અને 10 લાખ આવ્યા કે જિંદગી આવી, જિંદગી પાછી મેળવી શકાતી
નથી.
લાઈફ કેન નોટ બી રિપ્લેસ એમ કે છે વીમા વાળા, જેમ કે છે એને કઈ ફરીને રિપ્લેસ કરી શકાતી નથી. એના બદલે રૂપિયા મળે પણ એ કઈ રૂપિયા કઈ જિંદગી નથી. એટલે જિંદગીનું મૂલ્યાંકન કોઈ રૂપિયાના પાયમાં થતું નથી. એમ શાંતિ અશાંતિનું મૂલ્યાંકન પણ રૂપિયાના પાયમાં વધે. રૂપિયા વધે ને અશાંતિ વધે, શું કરવું? શાંતિ વધવી જોઈએ કે નહીં? શાંતિ માટે તો રૂપિયા મેળવાતા. એ તારો રસ છે કે આ પૈસાથી અનેક જાતના સુખ સગવડતાના અનુકૂળતાના સાધનો રાખીશ, વસાવીશ, અને એ સાધનોના આધારે હું શાંતિ પ્રાપ્ત કરીશ. એવો જે રસ છે એ ઊંધી દિશાનો રસ, એને દુઃખનો ઉત્પાદક થાય છે. સુખનો ઉત્પાદક થવાને બદલે દુઃખનો ઉત્પાદક થાય છે. ડોક્ટર ગાંગુલી કલકત્તાથી અવારનવાર આવતા હતા ત્યારે પ્રશ્ન પૂછતા હતા. એમના કેટલાક પ્રશ્નો અમે લીધા છે. એમને પૂછેલું એક વાર કે વ્રત તપ ત્યાગ કરવાથી આત્માના ઉપરની છાલ અને મેલ નીકળી જાય છે ને? હવે એમને પ્રશ્ન પૂછવાનું કારણ છે, અમારે પરિચય હતો. 33 સાલમાં કલકત્તા પર્યુષણમાં જવાનું થયું ત્યારે ગુરુદેવ શ્રીની તબિયત પણ અસ્વસ્થ રહેતી હતી, એટલે કેટલાક ડોક્ટરોની સાથે કન્સલ્ટેશન ગોઠવું હતું. એમાંથી એમની સાથે પણ ગોઠવું હતું. હોમિયોપેથીના સારા સારા 5-6 ડોક્ટરોની સાથે કન્સલ્ટેશન કર્યું હતું. પછી આ ડાક્ટર છે એ ખાલી ડાક્ટર જ છે એવું નથી, પણ એની વિશેષતા એ છે કે ધાર્મિક વૃત્તિમાં માણસ છે. અત્યારે તો એને નિવૃત્તિ લઈ લીધી છે, કોઈ આશ્રમમાં એ બાજુ રહીએ છે.
બરાબર,
તો એણે પહેલેથી નક્કી કરેલું અમુક ઉંમર સુધી પ્રવૃત્તિ કરવી. નાના ભાઈનું કુટુંબ છે, માતા મધર છે, પોતે અપરિણિત રહ્યા છે.
બરાબર,
ધાર્મિક જીવન ગુજારવા માટે આમ તો હિન્દુ વેદાંત વાળા છે, પણ એક ધાર્મિક આસ્થા વાળા છે. એ ધર્મ કાર્ય કરવું એની અંદર એટલી પણ આસ્થા હોય છે, એટલે અહીંયા આવ્યા પછી એને જોયું કે આ એક સારો પ્રસંગ છે, એટલે બુદ્ધિશાળી માણસ જરા ઊંડા ઉતરવાનો પ્રયત્ન કરતા હતા. એટલે માત્ર પછી ડૉક્ટરને હિસાબે નહીં પણ ગુરુદેવશ્રીના પ્રવચનોનો લાભ લેવા પણ ક્યારેક ક્યારેક આવતા હતા. એટલે રસ લેતા હતા, પ્રવચનમાં રસ લેતા હતા, ચર્ચામાં રસ લેતા હતા, પ્રવચનની અંદર પ્રશ્નો પૂછતા હતા, ચર્ચામાં પણ રાત્રે પ્રશ્નો પૂછતા હતા. બંગાળી ડૉક્ટર છે. વ્રત તપ ત્યાગ કરવાથી આત્માના ઉપરની મેલની છાલ છે એટલી તો નીકળી જાય છે ને, એટલો તો આત્મા શુદ્ધ થાય છે ને, કે ઉપરથી એની છાલ તો ખોતરી તો નીકળે મેલની, મૂળમાંથી ભલે મેલ નો નીકળતો હોય પણ ઉપરથી તો મેલ ધોવાય છે કે નહીં. વ્રત તપ કરે છે, ત્યાગ કરે છે ત્યારે માણસ અશુભમાં જતો નથી ને, ત્યાગ કરે છે, વિષયોનો સંયમ રાખે છે તપ વ્રતમાં, ત્યારે ઉપર અશુભમાં નથી જતો, એટલે એની ઉપરની છાલ તો મેલની નીકળે છે ને. આવો એક પ્રશ્ન થાય, ઉત્તર આપ્યો છે કે ના, એ તો રાગ છે. એવો જે વિચાર આવે છે કે હું આ પદાર્થનો ત્યાગ કરું, આ વિષયનો ત્યાગ કરું, આટલું વ્રત લઉં, આટલો સંયમ પાળું, એ પ્રકારનો વિકલ્પ છે એ રાગ છે. અને એ વ્રત તપ આદિ કરવાના રાગને પોતાનો માનવો એ મિથ્યાત્વ છે, એ ગુનો છે અને એ ભ્રમણા છે. ગુરુદેવની શૈલી એ હતી કે સૌથી વધારે ભયંકર મિથ્યાત્વરૂપી મેલ છે, મિથ્યાત્વરૂપી કલંક છે, દોષ છે, એ સૌથી મોટું છે. અને એ ક્યાંથી ઉત્પન્ન થાય છે કે રાગને સ્વરૂપે પોતા રૂપે માનતા ઉત્પન્ન થાય છે. જે જીવો અશુભ રાગે પરિણમે છે તેઓ પણ તે રૂપે પોતાને માને છે, અને જે જીવો શુભ રાગે પરિણમે છે તેઓ પણ તે રૂપે પોતાને માને છે. એ મિથ્યાત્વની અપેક્ષા એ બંને એક જ વર્ગમાં છે,
બરોબર,
જુદા જુદા વર્ગમાં નથી. લૌકિક રીતે લોકોને જુદું દેખાય છે કે આ ત્યાગી છે ને આ ભોગી છે, ભોગી કરતા ત્યાગી સારા છે. એવું ઉપર તપકે લોકો જગતમાં ભેદ પાડે છે, પરમાર્થના પ્રકરણમાં એ પ્રકારનો ભેદ નથી. બીજી રીતે આખું વિચારવામાં આવે છે કે રાગ માત્ર છે એને પોતાનો માનવો કે મેં આવો સારો રાગ કર્યો, મેં કર્યો, મારો રાગ છે, એ હું કરનારો છું, એમ કરનાર હું છું, ગ્રસ્ત છું તો ગ્રસ્તને યોગ્ય રાગ હોય ને મારે, એમ રાગને પોતાનો માનવો, અથવા ગ્રસ્ત હું છું એમ ગ્રસ્થાયમાં પોતા રૂપનું માનવું, અને ત્યાગ કરીને હું ત્યાગી છું એમ ત્યાગીમાં પોતા રૂપનું માનવું, એ બંને એક જ વાત છે, બે કોઈ જુદી જુદી વાત છે એમ કે છે. એટલે અહીંયાથી સીધું દર્શાવે છે કે મિથ્યાત્વ છે એ મોટો ગુનો છે, એ મોટું પાપ છે, એ સ્વરૂપને ભૂલાવવામાં નાખનાર ભ્રમણા છે, અને એ કોઈ પણ બહાને એ ભ્રમણા સેવવા જેવી નથી. પછી વ્રત તપ ત્યાગના બહાને પણ એ ભ્રમણા રહેતી હોય તો એ ભ્રમણાનો પહેલા ત્યાગ કરવો, ભ્રમણાનો ત્યાગ થાય એ ખરો ત્યાગ છે ને એમાં શક્તિને રોકવી, બાહ્ય પદાર્થના ત્યાગમાં શક્તિને રોકીને ભ્રમણાને દ્રઢ કરવા જેવું નથી. મિથ્યાત્વ દ્રઢ થાય તો ઊંચું થઈ જશે, એમાં તો તે શક્તિને મિથ્યાત્વ દ્રઢ કરવામાં લગાવી શલ્ય રહી ગયું, એ વિશે આપણે એકવાર આગળ આવી ગયો છે. એમ વ્રત ત્યાગ કરનારને શલ્ય રહે છે, એમ ક્ષોભક્ષમ જ્ઞાનથી બહિર્લક્ષી જ્ઞાનથી લાભ થાય એને પણ શલ્ય રહી જશે, મિથ્યાત્વનું શલ્ય રહી જશે. એ તો મૂળ સમ્યક્ત્વનો વિષય જ એ છે, કે પોતાનું મૂળ સ્વરૂપ સહજ પ્રત્યક્ષ છે એમ પોતાને પ્રત્યક્ષ સ્વીકારવો એ સમ્યકપણું સ્વરૂપ છે. એના બદલે કોઈ પણ પર્યાય જે સાપેક્ષ છે, કર્મ સાપેક્ષ છે, કાં તો ઉદય સાપેક્ષ છે, કાં ક્ષોક્ષમ સાપેક્ષ છે, કાં ઉક્ષમ સાપેક્ષ છે, અને ક્યાં ક્ષયને સાપેક્ષ છે, ઉદય ઉક્ષમ ક્ષય અને ક્ષાય, એ ચારે પ્રકારના કર્મ સાપેક્ષ પર્યાયોને પર્યાય કોઈ સિવાય હોતી નથી. કર્મની અપેક્ષા સિવાય પર્યાય હોતી નથી. કોઈ પણ કર્મ સાપેક્ષ અવસ્થાને પોતા રૂપે માનવું એ મૂળ સ્વરૂપની વિષયમાં ભ્રમણા ઉત્પન્ન કરનારો વિષય છે. મૂળ સ્વરૂપને પોતા રૂપે માનવું અને એ મૂળ સ્વરૂપને કોઈ પર્યાય વેશ નથી, પર્યાયનો વેશ છે, એ વેશ તે વેશ છે ને મૂળ સ્વરૂપ નથી, એમ પહેલેથી શ્રદ્ધા જ્ઞાન કરવું જોઈએ. વચનામૃતમાં એક બોલાવે છે, આત્માને ગ્રસ્થ પણ નથી, મુનિ પણ નથી, અને આત્માને કેવળ જ્ઞાનનો વેશ પણ નથી, એમ બધી વાત થઈ દીધી છે. બ્રહ્મચર્યાદિ વ્રત લે, કપડા આદિ છોડે, ત્યાં તો તેને એમ થઈ જાય છે કે હું કઈ ધર્મમાં આગળ લીધો, બહાર ત્યાગ કર્યો એટલે મેં મારા આત્માનું કલ્યાણ કર્યું અને ધર્મમાં આગળ લીધો, પણ આત્માનું જેને ભાન નથી, મૂળ સ્વરૂપનું જેને ભાન નથી, એના ભાન વિનાનું મેં આ કર્યું, મેં આ ત્યાગ કર્યો, મેં આ ત્યાગ કર્યો, ઉલટું શૈલ્ય વિધારીને મિથ્યાત્વની પુષ્ટિ કરી આગળ આવી ગયું.
મિથ્યાત્વની પુષ્ટિ કરીને ફળ શું?
પરિભ્રમણ. ચાર ગતિમાં પરિભ્રમણ થાય છે, એટલે એ રીતે ઉપરની છાલમેલ ધોવાથી કઈક આત્માને લાભ થશે એમ માનીને આદરવાદી હું. ગાંગુલીની આ તો ગાંગુલીના બહાને આ વાત મૂકી છે. સામાન્ય જગતમાં આ જાતની ધર્મના વિષયમાં ભ્રમણા ચાલે છે. અમારા દિગંબર સંપ્રદાયમાં આટલું સાહિત્ય ને આવું તત્વ પડ્યું છે ત્યાં આ ભ્રમણા છે. બીજે ક્યાં વાત કરવી? ગુરુદેવ શ્રી પાસે દિગંબર ભાઈ આવ્યા હતા, હૈદરાબાદના સગા થાય. મહારાજ આપકા પ્રવચન સુના, બહુત જ્ઞાન આપકા જ્ઞાન તો બહુત હૈ, લેકિન એક મેરી વિનંતી હૈ આપકો, આપ પડીમાં ધારણ કર લો તો સારા દિગંબર સમાજ આપકા ચરણ મેં પડ જાયગા. શું કહ્યું? બ્રહ્મચારી તો છો એમ કહ્યું. હવે એક જો પ્રતિમા આપ ધારણ કરી લ્યો તો ગ્રહસ્થે પ્રતિમા તો ધારણ કરે છે, પછી છઠ્ઠી પ્રતિમામાં બ્રહ્મચર્ય વ્રત લે છે, અગિયાર પ્રતિમામાં છઠ્ઠી પ્રતિમામાં બ્રહ્મચર્ય વ્રત આવે છે. બ્રહ્મચર્ય તો આપ પહેલેથી પાળો છો. હવે વાત રહી જો પ્રતિમા ધારણ કરો એટલે શું લખી લખ્યું? એવું કાંઈ દસમી અગિયારમી પ્રતિમા લઈ લ્યો તો આપનો ત્યાગી વેશ જોઈને અમારો આખો દિગંબર સમાજ તમને માનવા મળશે, કેમ કે લોકોને ત્યાગનો મહિમા છે. ગુરુદેવ કહે છે એમ પ્રતિમા લેવ કૃત્રિમ રીતે લેવાનો આ માર્ગ નથી, અને આખા સમાજને પગે પાડવા માટે પ્રતિમા લેવી એ તો લોકસંજ્ઞા થઈ ગઈ, એ તો મિથ્યાત્વ ભાવ થયો, લોકસંજ્ઞા લોકદ્રષ્ટિ થઈ ગઈ. લોકોનું આકર્ષણ કરવા માટે આમ કરો, લોકોનું આકર્ષણ કરવા માટે આમ કરો, એમ કહેવાતી બાહ્ય ધર્મની પ્રવૃત્તિ લોકદ્રષ્ટિની મુખ્યતાથી કરવી ઘટે એ પ્રકાર ન આવવો જોઈએ. આપણામાં પણ એ પ્રકાર આવવો જોઈએ. આત્મદ્રષ્ટિથી આત્માનું હિત કરતા કરતા જે કોઈ પ્રવૃત્તિ બાહ્ય થઈ જાય, કરવી નથી પણ થઈ જાય, નિષેધપૂર્વક થઈ જાય, એમાં બીજાને નિમિત્તનું કારણ બની જાવ તો બની જાવ, મારે લેવા દેવા એમ. બીજો પ્રશ્ન કર્યો છે તો સાધારણ જીવોને વ્રતાદિ કરવા તો ઠીક છે ને, આ તો બધા આવી ઊંચી ઊંચી વાતો ઊંડા ઉતરેલા જીવો કરે, આગળ વધેલા કરે. સામાન્ય સંસારી જીવો છે એ બધા વ્રતાદિ ધારણ કરે તો એને માટે સારું તો છે ને, એમ નહી. સાધારણને પણ એ વ્રતાદિથી ધર્મ નથી, સાધારણ હોય કે વિશેષ હોય. રાગ થી ધર્મ નથી, વિતરાગ ધર્મ એવો જે ધર્મનું સ્વરૂપ છે એ રાગ રાગપૂર્વક ને રાગમય નથી. જેમાં રાગ છે તે ધર્મ નથી, તે પર્યાયમાં રાગ પણ છે ત્યાં ધર્મ નથી. ધર્મી જીવને પણ જેટલો રાગ છે તેટલો ધર્મ નથી, જેટલી વિતરાગતા છે એટલો ધર્મ છે, એમ છે. એટલે સાધારણ હોય કે વિશેષ હોય કોઈને પણ એ વ્રતાદિથી એટલે વ્રતાદિના રાગથી ધર્મ નથી, અને એ રાગથી એનાથી એટલે રાગથી જન્મ મરણનો અંત આવતો નથી. રાગ તો નવા જન્મ મરણ કરવાનું નિમિત્ત કારણ છે, પછી જન્મ મરણ થાય, પણ અહીંયા નિમિત્ત છે એ તો રાગ છે. એનાથી એનો છેડો આવે છે, મટે છે એ વાત તો રહેતી, જેનાથી ઉત્પન્ન થાય એનાથી મટે કેમ? તેનાથી જન્મ મરણનો અંત આવતો નથી. અને તેમાં લાભ બુદ્ધિથી આ મિથ્યાત્વ થઈ ગયું. એ વ્રતાદિનો મને રાગ થયો, એવો રાગ મેં કર્યો તેથી મને લાભ થયો, કાંઈક લાભ થયો, થોડોક તો લાભ થયો. વ્રતાદિ દ્રષ્ટાંત છે, શાસ્ત્રમાં વાંચનને શ્રવણ થાય છે. તો આટલું શાસ્ત્ર કલાકનો સ્વાધ્યાય કર્યો, એટલું વાંચ્યું, વાંચન કર્યું, શ્રવણ કર્યું તેથી કાંઈક લાભ થયો, એમ રાગથી લાભ માને તો એ લાભ બુદ્ધિથી જન્મ મરણ વધે છે. જન્મ મરણ મટવાનો પ્રશ્ન નથી, પણ જન્મ મરણ વધવાનો એ પ્રશ્ન છે. નુકસાન થાય છે. ધર્મ કરવાના બાને ધર્મના ક્ષેત્રમાં આવે અને નુકસાન થાય, કે હા વેપાર કરવા દુકાને બેસે ને વેપાર કરતા આવડે નહીં તો નુકસાન થાય, એમને વેપાર કરાતો? વેપાર કરવા માટે પણ એની પ્રેક્ટિકલ ટ્રેનિંગ લેવી પડે છે. ભલે નિશાળમાં બીકોમ ને એમ કોમ થઈને કોલેજમાંથી આવ્યો હોય અને આમ વેપાર થાય ને આમ સરવૈયા કઢાય ને આમ નફા નુકસાનના બધા પાસા તપાસાય ને બધી ખબર પડતી હોય, તો પણ વેપાર કરવો એ બીજી વાત છે. ભણવું ને ગણવું બે વાત આપણે ત્યાં કહે છે, એ ગણવાનું હોય તો પ્રેક્ટિકલ ટ્રેનિંગની વાત છે. એમ અહીંયા પણ લાભ બુદ્ધિ છે, જે કાંઈ રાગ થાય એમાં લાભ બુદ્ધિ છે એ નુકસાનનું કારણ છે, અથવા જે કાંઈ પર્યાય થાય એ પર્યાયમાં આત્મબુદ્ધિ છે, અને પર્યાય બુદ્ધિ પર્યાય મૂંઢા પર સમય આ કહેવામાં આવે. આત્મામાં આત્મબુદ્ધિ કરવા માટે સ્વાધ્યાય છે, સ્વાધ્યાયની પર્યાય કરવા પર્યાયમાં આત્મબુદ્ધિ કરવા માટે સ્વાધ્યાય કહે એ સ્વાધ્યાય નથી. ત્યાં એને સ્વાધ્યાય નથી કર્યો, એને બીજું કાંઈક કર્યું છે, નુકસાનનું, મિથ્યાત્મને પોષણ કરવાનું કામ કર્યું. સ્વાધ્યાય તો એને કહીએ કે જે આત્મામાં આત્મબુદ્ધિ કરવાના પ્રયત્નમાં લઈ જાય એને સ્વાધ્યાય કહેવામાં આવે. એમ એટલે વ્રતાદિ આદિમાં અનેક બોલ લઈ લેવા. લાભ બુદ્ધિ એટલે હિત બુદ્ધિ એટલે કલ્યાણનું કારણ માને એને જન્મ મરણ મટવાનું કારણ થતું
નથી. ભગવાન